અલૈહી વસલમ અસહાબો સાથે બેઠા હતા. બ્રહ્મ જ્ઞાનની વાતો ચાલી રહી હતી. એવામાં શહેર એ મદીનામાં બૂમ પડી અને માણસો દોડતા દોડતા હઝરત નબી મોહમ્મદ મુસ્તફા પાસે આવ્યા. લોકો અતિશય ગભરાયેલા જણાતા હતા. હઝરત નબી સાહેબે પોતાનું મુખ મુનવ્વર આવેલા માણસો તરફ ફેરવી પૂછ્યું કે યા અયુહન્નાસ, તમો આ બધાઓ ઉપર એવી રીતે શું તકલીફ આવી પડી છે કે તમો આમ દોડતા દોડતા મારા પાસે આવ્યા છો? આવનારાઓએ હાથ જોડીને અરજ કરી કે યા નબી, એક મોટો કદાવર દેવ આપણા શહેરમાં આવ્યો છે. તે દેવ 31 ગજ ઊંચો છે અને તેના શરીર પરના વાળ 7 ગજ જેટલા લાંબા છે, તેમજ તેના દાંતો મોટી કોદાળીઓ જેવડા લાંબા છે. આ પ્રમાણે લોકો હઝરત નબી મોહમ્મદ મુસ્તફા પાસે તે દેવનું વર્ણન કરે છે. ત્યાં તો તે દેવ ખુદ તે દેવ હઝરત નબી સાહેબની ખિદમતમાં હાજર થઈ આપના કદમોમાં પોતાનું માથું ઝુકાવ્યું અને પોતાના બાંધેલા હાથથી અદબ બજાવી ગિરિયાઝારી કરતો કહેવા લાગ્યો કે અય આખર જમાનાના ખાતેમુલ મુરસલીન સાહેબ, હું ઘણો જ દુઃખી છું. હું દુઃખના મહાસાગરમાં ડૂબી ગયો છું. મારા દુઃખનું નિવારણ કરનાર આ સૃષ્ટિ પર આપ સિવાય બીજું કોઈ નથી. આપ મારા ઉપર દયા લાવી મારું દુઃખ દૂર કરો. હું જન્મો જન્મ આપને ખિદમત ગુઝાર તથા ફરમાન બરદાર રહીશ. દેવની આ વાત સાંભળી પ્યારા નબી મોહમ્મદ મુસ્તફાએ ફરમાવ્યું કે અય દેવ, તું તારી વિતક કહાણી આદિથી અંત સુધી સંભળાવ, ત્યારબાદ તેનો ઉકેલ હું તને જણાવીશ. આ સાંભળી તે દેવે પોતાની કથા રજૂ કરતાં કહ્યું, યા ખાતે મુસલીન, ખુદાવંદ કરીમે મને હઝરત આદમની પેદાશથી 30,000 વર્ષ અગાઉ પેદા કર્યો અને મને એટલી બધી શક્તિ અર્પણ કરી કે મોટા મોટા વૃક્ષોને હું ખસખસના દાણા સમજતો હતો અને જંગલના શામરગને હું એક તુચ્છ મચ્છરની બરાબર ગણતો હતો. લોઢાની સાંકળને હું સૂતરના તાંતણાની માફક તોડી નાખતો હતો અને મોટા મોટા હાથી જેવા પ્રાણીઓને હું એવી રીતે પીસી નાખતો કે તેને સારો કરવા માટે અફલાતૂન જેવા હકીમ પણ શક્તિ ધરાવતા ન હતા. ખુદાવંદ તાલાએ આ પ્રમાણેની શક્તિ પોતાના ફઝલો કરમથી મને બક્ષી હતી. પણ ખુદાવંદ તાલાની આવી નિયામત માટે શુક્રાનાનો સિજદો અદા ન કરતા હું અભિમાની બન્યો અને મનમાં સમજવા લાગ્યો કે મારા જેવો શક્તિશાળી આ દુનિયામાં બીજો કોઈ જ નથી. ફરી તે દેવ કહેવા લાગ્યો કે યા નબી, એક દિવસ હું મારી મસ્તીમાં ફરતો ફરતો દરિયા કિનારે જઈ ચડ્યો. દરિયા કિનારે ઊભો રહી હું ચારે તરફ નજર ફેરવવા લાગ્યો. એટલામાં 14મી રાતની ચંદ્રમા જેવો એક બાળક કે જેની ઉંમર લગભગ 6-7 વર્ષની લાગતી હતી, તે કાગળની બનાવેલી એક હોડીમાં બેસી હોડીમાં સેર કરી રહ્યો હતો. જે બાજુ જવાની તેની મરજી થતી હતી તે બાજુ દરિયાની લહેર તેને લઈ જતી હતી. યા રસૂલુલ્લાહ, મારી આટલી ઉંમર થઈ પણ તે બાળક જેવી પ્રતિભાવાળો એક પણ માણસ આજ દિવસ સુધી જોવામાં આવ્યો નથી. જેવી મારી નજર તે બાળકની નાવ પર પડી કે મગરૂરીના લીધે તે હોડીને છીનભીન કરી નાખવાનો મને ખ્યાલ ઉત્પન્ન થયો. મારા વિચારથી જાણે તે બાળકને ખબર પડી ગઈ હોય તેમ તેણે જોરથી કહ્યું, અય દેવ, ખબરદાર, જો તારા વિચારો પ્રમાણેનું કામ કરવા તારા હાથ ચલાવશે તો તારે પસ્તાવવું પડશે. દેવે આટલી વાત કરતાં તેને સાંભળી રહેલા હઝરત નબી સાહેબના અસાબોએ પૂછ્યું, તો તું તે બાળકના ચહેરાનું વર્ણન કરી બતાવ. તે દેવે કહ્યું, તેના ચહેરાના સૌંદર્યનું હું ક્યાં શબ્દોમાં વર્ણન કરું? મારી પાસે તેના માટે શબ્દો નથી. તેના શરીરમાંથી ગુલાબના ફૂલ જેવી સુગંધ આવી રહી હતી અને બીજી પણ ખૂબીઓ હતી, તેનું વર્ણન હું કરી શકતો નથી. આ પછી દેવે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું કે મેં તે બાળકના ફરમાનની કંઈ પણ દરકાર કરી નહીં અને મારા અભિમાનના જોરથી કિસ્તી ખરાબ કરવાનો ઈરાદો કાયમ રાખ્યો અને તેના માટે હાથ લંબો કરવા જતે વીર બાળકે નાવમાં બેઠા બેઠા મારા ગાલ પર એવો તમાચો માર્યો કે તમાચો લાગતા જ મારા કાનનો પડદો ફાટી ગયો અને તેમાંથી પરું વહેવા લાગ્યું, જે અત્યાર સુધી ચાલુ જ છે. જેવો મને તમાચો લાગ્યો કે હું ચક્કર ખાઈને ભોંય પર પડી ગયો. જ્યારે મને હોશ આવ્યો ત્યારે તે હોડીને તોડી નાખવા ફરીથી મેં હાથ લંબાવ્યો. આ વખતે તે બાળકે મારી છાતીમાં જોરથી મુક્કો માર્યો, તેથી છાતીમાં નાસૂર પડી ગયું અને તેમાંથી પરું વહેવા લાગ્યું, જે આજ દિવસ સુધી ચાલુ જ છે અને તેની વેદનાથી હું તરફડું છું. રાતના ઊંઘ પણ આવતી નથી. આટલું થવા છતાં પણ મારા અભિમાનનો અંત આવ્યો નહીં અને મેં હોડી ખરાબ કરવા ત્રીજી વખત હાથ લંબાવ્યો. ત્યારે તે બાળકે રૂતપના ઝાડના રેસાથી મારા બંને હાથના અંગૂઠા એકસાથે કસકસાવીને બાંધી દીધા અને ત્યારબાદ મારી નજર આગળથી તે બાળક અદ્રશ્ય થઈ ગયો. અહીં દેવે પોતાની કથા પૂરી કરી. અહીં પીરના જ્ઞાનનો પાઠ યાદ આવી જાય છે. વારી વારી હિરલિયાની ગાંઠ રે, તે તો તૂટે પણ છૂટે નહીં હોજી. પાડી પાડી પટોળે ભાત રે, તે તો ફાટે પણ ફીટે નહીં હોજી. ફરી તે દેવે કહ્યું, મારા અંગૂઠા બાંધી તે બાળક અદ્રશ્ય થયા બાદ મારા અંગૂઠા છૂટા કરવા માટે મારામાં જેટલું જોર હતું તે સઘળું ખર્ચી નાખ્યું, એટલે સુધી કે જોર કરતાં કરતાં હું કમર સુધી જમીનમાં ઘૂસી ગયો, પણ રસી છોડી શક્યો નહીં. જો જડ જડી સત્સજને સો રહેણ કરે અપાર રે, સો જડ કબહું ન ઉખડે જો લાખો મિલે લોહાર રે. દેવે કહ્યું, મારા અંગૂઠા બંધાયા પછી 30,000 વર્ષે હઝરત આદમની પેદાશ થઈ. મેં મારા અંગૂઠા છોડવા સારું તેમને અરજ કરી અને હઝરત આદમે અંગૂઠા છોડવા માટે ઘણી કોશિશ પણ કરી, પરંતુ તેમની સઘળી મહેનત નિષ્ફળ ગઈ. આ પછી હઝરત આદમ અલૈહિસ્સલામ બાદ જેટલા પણ પૈગંબરો આવતા ગયા તે દરેકની ખિદમતમાં જઈને હું ઊભો રહેતો અને અજીજી સાથે મારા અંગૂઠા છોડવા માટે અરજ કરતો હતો, પરંતુ દરેકના પાસેથી મારે નિરાશ થઈને જ પાછું ફરવું પડ્યું હતું. આમ સમય પસાર થતો ગયો અને હઝરત સુલેમાન બિન દાઉદનો સમય આવ્યો, જેઓ જિન્નો, પરીઓ, ઇન્સાનો તેમજ દેવોના બાદશાહ હતા. હું તેઓની પાસે પણ ગયો અને મારી મુશ્કેલી ટાળવા માટે મેં અરજ કરી. તેઓએ પણ મારા અંગૂઠા છોડવા પુષ્કળ મહેનત કરી, પરંતુ કાંઈ પણ પરિણામ આવ્યું નહીં. હું હઝરત સુલેમાન પૈગંબર ખિદમતમાં ઊભો હતો તે દરમિયાન કાસિદે રબ્બે જલીલ હઝરત જિબ્રાઇલ હઝરત સુલેમાન પાસે આવ્યા અને ખુદા તાલાનો સંદેશો સંભળાવ્યો કે અય પૈગંબર, જેણે આ દેવના અંગૂઠા બાંધ્યા છે તે ખાતેમુન અંબિયા હઝરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલી વસલમના વખતમાં જાહેર થશે. તેઓ પોતાના હાથથી અંગૂઠા છોડશે, એ સિવાય કોઈ પણ શક્તિ તે અંગૂઠા છોડી શકશે નહીં. હઝરત જિબ્રાઇલનો સંદેશો હઝરત સુલેમાને મને કઈ સંભળાવ્યો ત્યારે મને વિચાર આવ્યો કે આવા જિન પરીના બાદશાહ હઝરત સુલેમાન પૈગંબર જેવાથી મારા અંગૂઠા ન છૂટ્યા તો હવે બીજું કોણ છોડી શકશે. આ પછી હઝરત ઈસા મસીહના જમાનામાં હું તેમના પાસે ગયો તો તેઓ પણ મને આ દુઃખમાંથી છોડાવી શક્યા નહીં. જો કે હઝરત ઈસા મસીહ મુર્દાઓને પણ સજીવન કરી શકતા હતા, પણ તેઓ મારા અંગૂઠા છોડી શક્યા નહીં. જેથી હઝરત સુલેમાન પૈગંબરના કહેવા મુજબ હું આપની નબુવતના જમાનાની રાહ જોઈ રહ્યો હતો. મારા સાંભળવામાં આવ્યું છે કે હઝરત સુલેમાને જે સાહેબના સાથે મારા અંગૂઠા છૂટવાની ખાતરી આપી હતી તેઓ પ્રગટ થઈ ચૂક્યા છે, તો હવે મારા દુઃખનું નિવારણ થાય તે માટે આપની સામે આવીને ઊભો રહ્યો છું. આપ મારા પર દયા કરી મારી મુશ્કેલ આસાન કરવા મહેરબાની ફરમાવો. હવે આપનું દ્વાર મૂકી હું ક્યાંય જવાનો નથી. દેવની આ વાત સાંભળી હઝરત નબી સાહેબની પાસે બેઠેલા અસાબમાંથી કેટલાક નામાંકિત યોદ્ધાઓ ખંજર અને તલવારથી તે દેવના બંધન કાપવા કોશિશ કરવા લાગ્યા, પણ તેઓ સઘળા નિષ્ફળ ગયા. હઝરત નબી મોહમ્મદ મુસ્તફાએ એ દેવને ફરમાવ્યું, તું ફિકર ન કર, હઝરત અલી તારી મુશ્કેલ જરૂર આસાન કરશે. એટલામાં હઝરત મૌલા મુર્તઝા અલી અલે ઇસ્લામ હઝરત આદમના 30,000 વર્ષ પહેલા જે ઉંમર તથા જે રૂપમાં આ દેવના અંગૂઠા બાંધ્યા હતા તે જ ઉંમર તથા તે જ સ્વરૂપ ધારણ કરી હઝરત નબી મોહમ્મદ મુસ્તફાના દરબારમાં પધાર્યા. હઝરત મુર્તઝા અલી અલે ઇસ્લામને જોઈને એ દેવ ધ્રુજવા લાગ્યો. તેણે ચીસ પાડી, જેણે મારા અંગૂઠા બાંધ્યા હતા તે આ જ બાળક છે. હઝરત નબી મોહમ્મદ મુસ્તફાએ એ દેવને ફરમાવ્યું, તું ડર નહીં, આ મુશ્કેલ કુશા છે અને તારી મુશ્કેલી તેના થકી દૂર થશે. આ બંધન છોડવાનું કામ તેઓ સિવાય કોઈ કરી શકશે નહીં. આ પછી હઝરત નબી મોહમ્મદ મુસ્તફાએ હઝરત મૌલા મુર્તઝા અલી અલે ઇસ્લામ તરફ જોઈ કહ્યું, આ દેવ આપને શરણે આવ્યો છે, આપ તેના પર દયા કરી તેની મુશ્કેલ આસાન કરો. હઝરત નબી સાહેબે આમ કહેતા હઝરત મૌલા મુર્તઝા અલીએ તે દેવના કાન ઉપર પોતાનો હસ્ત મુબારક ફેરવ્યો કે તુરત તેનો કાન મૂળ હાલત પર આવી ગયો. ત્યારબાદ તે દેવની છાતીનો ઘા પણ રૂઝાઈ ગયો અને છેવટે તેના અંગૂઠા તરફ નજર મુબારક કરતાં જ તેના અંગૂઠાના બંધ તૂટી ગયા. આ પ્રમાણે તે દેવની મુશ્કેલ કુશા અલ ઇસ્લામે આસાન કરી. આ એ દેવના હાથ હઝરત મૌલા મુર્તઝાલીએ બાંધ્યા હતા અને ઉપર જણાવ્યા મુજબ છોડ્યા પણ હતા. આ સંબંધી હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલ ઇસ્લામના ફરમાન મુબારકમાં પણ ઉલ્લેખ છે, કલામે ઇમામે મુબીન ભાગ 1 પાનું 13 અને 14. તસ્બીની તાસીર 48માં જમાના ધણી હઝરત ઇમામ સુલતાન મહમદ શાહ અલ ઇસ્લામે 72 વર્ષના જમા દરમિયાન પોતાના વહાલા રૂહાની બાલુડાઓને લઈ પાર વગરના લાડ લડાવ્યા હતા. 8 વર્ષની વયથી 80 વર્ષની વય સુધી 72 વર્ષના લાંબા ઇમામત કાળ દરમિયાન વખતો વખત અને અનેકવિધ જગ્યાએ જે બનાવો બન્યા છે તેની પદ્ધતિસરની યાદી કર્યા કરવામાં આવતા એક મોટો ગ્રંથ તૈયાર થઈ જાય. પ્યારા ઇમામની એવી પ્યારી વાતો જેના આજે પણ સાક્ષીઓ જીવંત અને મોજૂદ છે, તેઓ પોતાની જોયેલી કે સાંભળેલી વાતો કરે છે તો રોમાંચ ખડા થઈ જાય છે. એ વાતો સાંભળતા જ પીરનું જ્ઞાન યાદ આવી જાય છે. સખી કહેવા સરીખો નથી રે મારો સ્વામીજી, એ તો જોવા સરીખો છે અલખ અનામી. જમાનાના શાહને જેમણે અનેક અને અનેરા અનેરા સ્વરૂપમાં જોયા છે, તેઓ જ્યારે આજે પણ વહી ગયેલા સમયની વાતો કરે છે તો કોઈ અનેરા રસ સાગરમાં ડૂબી જાય છે. વાતો કરનાર સામે સુવર્ણ યુગ ખડો થઈ જાય છે અને તેઓ સાંભળનારને પણ એ યુગમાં લઈ જાય છે. કાઠિયાવાડમાં ઇમામ સુલતાન મહમદ શાહ અલ ઇસ્લામ મા બાપે અનેક યાદગાર મેળાઓ કર્યા હતા અને એવા મેળાઓમાં અને મેળા વખતે બીજા ગામોમાં જે બનાવો બન્યા છે તે પૈકી 1924ના વર્ષમાં મા બાપે કાઠિયાવાડનો જે મેળો કર્યો હતો તે વખતે લીલાપુર નામના એક સ્ટેશને બનેલો બનાવ અહીં પેશ કરવામાં આવે છે. એ બનાવ વખતે જેઓ હાજર હતા અને જેમના નામો આ વર્ણનમાં આપવામાં આવેલ છે તે પૈકી જેઓ આજે જીવંત છે તેઓ આ બનાવના સાક્ષી છે. 1924માં સિદ્ધપુર ગુજરાતનો મેળો સંપૂર્ણ કરી હઝરત ઇમામ સુલતાન મહમદ શાહ જામનગર જવા માટે સ્પેશિયલ ટ્રેન મારફત સિધાવ્યા. વિરમગામ અને વઢવાણ સુરેન્દ્રનગર વચ્ચે આવતા લીલાપુર નામના સ્ટેશનના સ્ટેશન માસ્તર તે વખતે એક ઇસ્માઇલી હતા. તેમનું નામ હતું પોપટલાલ પંજીભાઈ, જેઓ મૂળ ધોળકાના વતની હતા. લીલાપુર સ્ટેશન મોટું ન હોવાથી ત્યાં સ્પેશિયલ ઊભી રહેવાની ન હતી. સ્ટેશન માસ્તરને વિચાર આવ્યો કે જે જગ્યાએ હું સ્ટેશન માસ્તર છું તે જગ્યાએથી જમાનાના ઇમામની સ્પેશિયલ પસાર થાય અને મને દીદારનો લાભ ન મળે તે મારી કમનસીબી જ કહેવાય. લીલાપુર સ્ટેશને ફક્ત 5 જ મિનિટ માટે ટ્રેન ઊભી રહે તેના માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓને મળી તેણે કોશિશ શરૂ કરી, જેમાં તેને સફળતા મળી. ગાડી લીલાપુર સ્ટેશને 5 મિનિટ રોકાશે એમ નક્કી થતાં પોપટલાલ માસ્તરે પોતાના સગા વાલાઓને જાણ કરી. આથી 100 જેટલા દિનદારો લીલાપુર સ્ટેશને એકઠા થયા, જેમાં માસ્તરના બહેન અમરબાઈ, જેઓ કાકોસીના સ્ટેશન માસ્તર અમૂલક હીરાભાઈ લીંબડીવાળાના ધર્મપત્ની હતા. અમરબાઈ બહુ જ ધર્મચુસ્ત હતા. સિદ્ધપુરથી મહેસાણા થઈ સ્પેશિયલ ટ્રેન વિરમગામ સ્ટેશને ઊભી રહી. એ સ્પેશિયલ ટ્રેનના ગાર્ડ તરીકે પણ એક ઇસ્માઇલી ભાઈ નામે બાલુભાઈ લીંબડીવાળા હતા. તેઓએ કોશિશ કરી મોલાની સ્પેશિયલના ગાર્ડ તરીકે ડ્યુટી મેળવી હતી. વિરમગામ સ્ટેશને જમાતોની સારી એવી સંખ્યા દીદાર માટે એકઠી થઈ હતી. તળપદ વિરમગામ ઉપરાંત નળકાંઠા તથા ભાલ ઝાલવાડના ભાઈઓ પણ દીદારનો લાવા લેવા આવી પહોંચ્યા હતા. એ વખતે વિરમગામના મુખી તરીકે શ્રી ઓગળભાઈ સંઘજી સાબુવાળા હતા. મુખી ઓગળભાઈ સંઘજી મોલાની હુઝુરમાં પેશ થયા ત્યારે મોલાએ જમાતના સમાચાર પૂછ્યા. મુખીએ કહ્યું, મોલા, જમાત બહુ જ ગરીબ છે, આપ દુઆ કરો. આ પછી મોલા વેઇટિંગ રૂમમાં જમાત વચ્ચે પધાર્યા અને ઘણા ઘણા દુઆ શીશો ફરમાવ્યા. તે દિવસ પછી જમાતની સ્થિતિમાં પલટો આવ્યો અને જમાત પ્રગતિ કરવા લાગી. આજે તે ડિસ્ટ્રિક્ટના દિનદારોમાંથી કોઈ તેલની મિલ ધરાવે છે તો કેટલાક અનાજ કાપડ વગેરેનો વેપાર કરે છે અને સુખી છે. ત્યારબાદ મુખી ઓગળભાઈને મોલાએ ફરમાવ્યું કે મુખી, યહાં સે રાજકોટ કિતના માઇલ હે? મુખીએ અરજ કરી, મોલા, બાલુભાઈને પૂછીને આપને જણાવું છું કારણ મને ખબર નથી. બાલુભાઈ મુખીથી થોડે જ અંતરે ઊભા હતા. તેઓને મુખી સાહેબે પૂછ્યું કે બાલુભાઈ, મા બાપ ફરમાવે છે કે અહીંથી રાજકોટ કેટલું દૂર છે? ત્યારે બાલુભાઈ હઝુરમાં પેશ થયા અને જવાબમાં નીચેનો જ્ઞાનનો પાઠ બુલંદ અવાજે બોલ્યા. યાશાજી પાતાલ તણી જે સુધજ જાણે, સોહી ધણી અહીંયા આયાજી, પરોથમીના જેણે બંધ બાંધ્યા, સો નર હાજર બેઠા, અલી અનંત અનંત. આ પછી બાલુભાઈએ અરજ કરી, મોલા, આપથી શું અજાણ્યું છે? હઝરત ઇમામ સુલતાન મહમદ શાહે બાલુભાઈને પીઠ થાબડી ફરમાવ્યું, કેટના જ્ઞાન જાણતા હે? બાલુભાઈએ અરજ કરી, લગભગ 100 જ્ઞાન યાદ છે. મોલાએ ફરમાવ્યું કે ગાર્ડની ડ્યુટી બજાવતા સમય મળે છે કે જ્ઞાન શીખો છો? બાલુભાઈએ અરજ કરી, મોલા, ચાલ્યું ગાડીમાં બીજું સ્ટેશન આવતા સુધી હું જ્ઞાન વાંચું છું અને બોલું છું. જ્યારે કેટલાક જ્ઞાનો તો હું નાનપણમાં ધાર્મિક સ્કૂલમાં શીખ્યો છું. મોલાથી ખૂબ ખૂબ રાજી થયા અને આખી જમાતને દોવા આશીષ આપી મા બાપ સિધાવી ગયા. વિરમ ગામ સ્ટેશનેથી ઉપડેલી ગાડી પાછી લીલાપુર સ્ટેશને ઊભી રહી. સલૂનની સામે જ સ્ટેશન માસ્ટર પોપટલાલ તથા બહાર ગામથી આવેલા દીદારો ઊભા હતા. તેઓએ સલૂન નજીક જઈ મોલાના દીદાર કર્યા. આ વખતે દીદાર કરવા બધા ભાઈઓ માણસો આવ્યા હતા, કોઈ પણ બાઈ ન હતી. મોલાએ ફરમાવ્યું મોલાએ માસ્તરને ફરમાવ્યું કે તમારી ફેમિલી કિધર હે? માસ્તરે અરેજ કરી કે આ સામે કોટેજ દેખાય છે, તેમાં હું રહું છું અને મારી ફેમિલી તથા બહારથી આવેલી બધી ભાઈઓ પણ ત્યાં જ એકઠી થઈ છે. ત્યારે મોલાએ ફરમાવ્યું કે વો લોગ વહાં ક્યું બેઠા હૈ? જવાબમાં માસ્તરે અરજ કરી, મોલા વો લોગ કહેતે હૈ કે મોલા કા કદમ હમારે ઘર મેં કરાને કા હૈ, ઇસલિયે વો યહાં નહીં આયે. મોલાએ ફરમાવ્યું, ઇતના ટાઈમ નહીં હૈ કે હમ તુમ્હારે ઘર પર આ સકે. વાંચનાર યાદ રાખે કે સ્પેશલના ડબ્બામાં મોલા બિરાજમાન હતા. તેની લગભગ સામે જ સ્ટેશન માસ્તરનું કોટેજ હતું. ઉપર જણાવ્યું છે તેમ બહારથી આવેલા મહેમાનોમાં માસ્તર પોપટલાલની બહેન અમરબાઈ પણ હતા અને ખૂબ જ ધર્મચુસ્ત હતા. તેમણે બધી સ્ત્રીઓને કહ્યું કે આપણે બધાએ કોટેજમાં જ રહેવાનું છે, મોલા જરૂર અહીં પધારી દીદારનો લાભ આપશે જ. આથી બધી ભાઈઓએ આગલી રાતથી તસબી શરૂ કરી નાખી હતી અને વિનંતીના પાઠો અને જ્ઞાન બોલીવાલાને વિનવી રહી હતી. જ્યારે હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સ્ટેશન માસ્ટર સાથે વાત કરતા હતા તે વખતે બાઈઓ ગીત ગાઈ રહી હતી, જેનો અવાજ સલૂન સુધી આવતો હતો. ગીતમાં તેઓ ગાતી હતી કે સલૂનમાં બેઠા સ્વામી રાજા વાટું શું જોવડાવો, મૌલા પધારો અલબેરડા. અવાજ સાંભળી મૌલાએ માસ્તરને પૂછ્યું, આ અવાજ ક્યાંથી આવે છે? માસ્તરે કહ્યું, જે બાઈઓ સામેના કોટેજમાં એકઠી થયેલી છે તેઓ કાલ રાતથી જ કાઢી તસબી વિનવણી કરે છે. આ વાતચીત ચાલતી હતી તે દરમિયાન સ્પેશિયલના ડ્રાઈવરે સ્ટેશન માસ્તરને આવી કહ્યું કે એન્જિનમાં કંઈક ખરાબી થઈ છે, તેથી ટ્રેન ચાલુ થતી નથી. મિકેનિકે સુધારવાનું કામ શરૂ કરી દીધું છે. લગભગ અડધા કલાકમાં એન્જિન સુધરી જશે, કદાચ 5-10 મિનિટ વધારે પણ થાય. ડ્રાઈવરે શું કહ્યું તે બાબતમાં મોલાએ સ્ટેશન માસ્તરને પૂછ્યું. ત્યારે સ્ટેશન માસ્તરે અરજ કરી, મોલા ડ્રાઈવર કહે છે કે એન્જિનમાં કંઈક ખરાબી થઈ છે, તેથી ગાડી ઉપડતા વાર લાગશે. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ હસી પડ્યા અને ફરમાવ્યું, તસબી કી તકાતને એન્જિન કો રોક દિયા. અને મૌલા સલૂનમાંથી નીચે ઉતરી સ્ટેશન માસ્તરની સાથે કોટેજ તરફ સિધાવ્યા. મા બાપ જ્યારે કોટેજની લગભગ લગોલગ પહોંચ્યા તે વખતે જ સ્ત્રીઓએ જ્ઞાનનો પાઠ પાડ્યો. આયો આયો મુંજો હંસો જો વરરાજા વધાયું રિખિયન જે કરે. આ પાઠ બોલાતો હતો અને મૌલા કમ્પાઉન્ડમાં દાખલ થયા અને જુસ્સા ભર્યા સ્વરે ફરમાવ્યું, અલબત્ત હમ આયા. સ્ત્રીઓને કલ્પના પણ નહોતી કે મોલા આ રીતે અચાનક પધારશે, પણ અમરબાઈનો આત્મા સાક્ષી આપતો હતો કે મોલા જરૂર પધારશે જ. મોલાએ અમરબાઈને પાસે બોલાવી ઘણા દુઆશીશો ફરમાવી ફરમાવ્યું, અભી આધા ઘંટા ટ્રેન નહીં ચલેગી, તુમને ટ્રેન કો રોક દિયા, શાબાશ, એક જ્ઞાન કા પાઠ બોલો ઓર સબકો બોલો ઉસમે સુર મિલાવે. અમરબાઈનું હૈયું તો હર્ષથી નાચી ઉઠ્યું અને આંખમાંથી પ્રેમના આંસુઓ વહેવા લાગ્યા અને તેમણે જ્ઞાન ઉપાડ્યા, એજી ધન ધન આજનો દાઢલો રે, અમે હરિવર પાયાજી, ચાર જુગના કસમલ પાપ જટાળ્યાજી, હેતનો મેલાવડો. પાઠ પૂરો થતાં મોલાએ ફરમાવ્યું, ઉસકા મતલબ ક્યા હોતા હે? ત્યારે અમરબાઈએ હાથ જોડી અરજ કરી, મોલા આજનો દિવસ અમારા માટે ધન્ય છે, કારણ કે અમને તારા જેવો ધણી મળ્યો છે. આપના દીદાર કરવાથી અમારા ચાર જુગના પાપનો નાશ થયો છે. આ સાંભળી મોલાએ ફરમાવ્યું, અલબત્ત. આટલી રોકાણ બાદ ડ્રાઈવરે આવીને સ્ટેશન માસ્તરને એન્જિનની દુરસ્તી થયાની ખબર આપતા મોલા સગડાઓને દોઆશીષ ફરમાવી સ્ટેશન તરફ સિધાવ્યા અને ટ્રેન રવાના થઈ ગઈ. મોલા સિધાવ્યા બાદ થોડી વાર તો અમરબાઈને ભાન પણ ન રહ્યું કે પોતે આ દુનિયામાં છે. ટ્રેન ધુમાડાના ગોટે ગોટા કાઢતી આગળ વધતી હતી અને જ્યાં સુધી ટ્રેન દેખાતી હતી ત્યાં સુધી બધાની નજર તે તરફ જ મંડાઈ રહી હતી. જ્યારે ટ્રેન દેખાતી બંધ થઈ ત્યારે જ બધાએ એકબીજા તરફ જોયું. ઉપરનો આખો બનાવ આ પુસ્તકના પ્રકાશક ઓનરી મિશનરી વઝીર જાફર અલી અબજી ભલવાણીએ નજરો નજર નિહાળ્યો છે, કારણ કે તેઓએ સિદ્ધપુરથી રાજકોટ સુધી મૌલાની સ્પેશિયલમાં સાથે રહેવાની તક મળી હતી. આ વખતે વઝીર સાહેબ સિદ્ધપુર ડિસ્ટ્રિક્ટના મેથાણ ગામે માસ્તર હતા. મઝહરુલ અજાયબ. પ્યારા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા તથા પ્યારા ઇમામ હઝરત મૌલા મુર્તઝા અલીના જમાનામાં કોઈ એક દેશમાં એક રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને એક કુંવર હતો જે ઘણો ચાલાક, વિદ્વાન અને માયાળુ સ્વભાવનો હતો, તેમજ રાજ્ય કારોબાર ચલાવવામાં પણ અતિ પ્રવીણ હતો. એ રાજકુંવરને દરિયાની સહેલ કરવાનો બહુ જ શોખ હતો. તેથી એક દિવસ તેણે પોતાના પિતા પાસે દરિયાની સહેલ કરવાની આજ્ઞા માગી. રાજાએ કુંવરની વાત કબૂલ રાખી રજા આપી. કુંવર બહુ જ રાજી થયો અને પોતાના માણસોને દરિયાઈ મુસાફરી માટે 7 વાહણો તૈયાર કરવા હુકમ આપ્યો. જ્યારે વાહણો સામગ્રી ભરી તૈયાર થઈ ગયા ત્યારે કુંવર પોતાના સ્નેહીઓને સાથે લઈ વહાણમાં સવાર થયો અને વહાણોએ લંગર ઉપાડ્યા. જે વખતે વહાણો બંદરેથી હંકારવામાં આવ્યા હતા ત્યારે દરિયો ઘણો જ શાંત હતો, તેમ હવામાન પણ બહુ જ ખુશનુમા હતું. પણ જ્યારે વહાણોએ કેટલીક મજલ કાપી ત્યારે દરિયામાં એકાએક જબરદસ્ત તોફાન શરૂ થયું. રાજકુંવરના વહાણો આ તોફાન સામે ટક્કર ઝીલી શક્યા નહીં. પરિણામે 7 વહાણો સાથે રાજકુંવર તથા સ્નેહીઓ વગેરે દરિયાના તળિયે જઈ પહોંચ્યા. ડૂબનારાઓમાંથી એકેયની લાશ પણ હાથ ન લાગી. આ તરફ રાજા રાજકુંવરની રાહ જોઈ રહ્યો હતો અને જ્યારે કુંવરના આવવા માટેની નક્કી કરેલી મુદત ઉપરાંત લાંબો સમય વીતી ગયો ત્યારે રાજાને ચિંતા થઈ કે જરૂર કોઈ હોનારત થવા પામી છે. આમ છતાં પણ તેણે લાંબી મુદત સુધી કુંવરના આગમનની રાહ જોઈ. પણ જ્યારે આવવાના કંઈ ચિહ્નો દેખાયા નહીં ત્યારે રાજાએ કુંવરના આવવાની આશા છોડી દીધી. પરંતુ દૂર દેશાવરો અને દરેક બંદરે તપાસ કરવા માટે ચુનંદા માણસો મોકલાવ્યા. આમાં 12 વર્ષ જેટલી લાંબી મુદત પસાર થઈ ગઈ અને કુંવર માટેની સઘળી તપાસ નિષ્ફળ ગઈ ત્યારે રાજાએ નક્કી માની લીધું કે કુંવર મરણ પામ્યો છે. રાજકુંવરના ડૂબી મરવાથી તેના માતા પિતા તેમજ તેની રાણી શોકમાં ઝૂરવા લાગ્યા. પ્રજા પણ શોકમાં ડૂબેલી હતી. આ વખતે રાજાને કોઈ તરફથી કહેવામાં આવ્યું કે અરબસ્તાનમાં આખર જમાનાના નબી જાહેર થઈ ચૂક્યા છે અને તેઓની સાથે તેમના ભાઈ હઝરત મૌલા મુર્તઝા અલી બિરાજમાન છે. તમે તેઓની પાસે જઈ ને તમારા રાજકુંવરનું આયુષ્ય માંગશો તો તમારી મનની ઉમેદ પૂરી થશે. રાજાએ હુઝુરે સરવરે કાયનાત અને મૌલાએ કાયનાતની હઝુરમાં અરબસ્તાન જવાની તૈયારી કરવા માંડી. થોડા દિવસમાં તૈયારી પૂરી થઈ જતા રાજા અરબસ્તાન ભણી રવાના થઈ ગયા અને થોડા માસમાં પોતાની મંઝિલે પહોંચી ગયા. મદીનામાં રાજા રાણી આપણા પ્યારા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા તથા મુશ્કિલ કુશા હઝરત મૌલા મુર્તઝા અલીના કદમોમાં માથા ઝુકાવી ઝાર ઝાર રડવા લાગ્યા. મૌલાના કદમો પકડી લઈ એ દુઃખી માતા પિતાએ દયાળુ દાતા ઇમામે અવ્વલીનને અરજ કરી, અમારા આકા અમારા ઉપર દયા કરો અને અમારો પ્યારો પુત્ર મેળવી આપો. અમો અભાગી જીવ આપને શરણે આવ્યા છીએ, અમારી ઉમેદ પૂરી કરો. પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાએ રાજા રાણીને સધ્યારો આપતા ફરમાવ્યું, તમો રડો નહીં, જે કંઈ બન્યું છે તે વિગતવાર કહો. રાજાએ પોતાના કુંવરના ગુમ થવાની બધી હકીકત કહી સંભળાવી. રાજાની કરુણ કથા સાંભળી રહેમતના દરિયા હઝુર સરવરે કાયનાતની રહેમતનો દરિયો જોશમાં આવી ગયો. આપે ફરમાવ્યું, આ જગતમાં હઝરત મૌલા મુર્તઝા અલી મુશ્કિલ કુશા છે, તેઓ તમારા દુઃખનું નિવારણ કરી કુદરતે કારસાઝનો તમાશો બતાવી આપશે. આપણા પ્યારા નબીના મુખ મુબારકમાંથી આ કલામો સરતાં જ હઝરત ઇમામ મુશ્કિલ ખુશા પોતાના આસન ઉપરથી ઉઠ્યા અને રાજા રાણી સાથે રાજકુંવરની શોધમાં રવાના થયા. મઝહરુલ અજાયબ હઝરત મૌલા મુર્તઝા અલી અલ ઇસ્લામ આપની ઇલાહી શક્તિથી તે રાજા રાણીના મુલકમાં થોડી જ પળમાં પહોંચી ગયા અને જે જગ્યાએથી રાજકુંવર વહાણમાં બેઠો હતો ત્યાં આવી ઊભા રહ્યા. આ પછી કુદરતની કરામતનું અદ્ભુત દ્રશ્ય સર્જાયું. મૌલાએ દરિયાની અમુક માછલીનું નામ લઈ તેને હુકમ કર્યો કે આજથી 12 વર્ષ પહેલાં આ બંદરેથી જે રાજકુંવર સફર ઉપર રવાના થયો હતો તે હજુ સુધી પાછો ફર્યો નથી. આથી તું દરિયાની તળીએ જઈ તેની શોધ કર કે તે રાજકુંવર ક્યાં છે. મૌલાએ કાયનાતના હઝરત મૌલા મુર્તઝા અલીનો આ હુકમ સાંભળી માછલી દરિયામાં ચારે બાજુ કુંવરની શોધ કરવા રવાના થઈ. પરંતુ કુંવરનો કે તેના સાથીઓની કોઈ ભાર ન લાગતા નિરાશ થઈને મૌલાની હઝુરમાં પાછલી માછલી આવી અને અરજ કરી કે યા મૌલા, હું દરિયામાં બધી જગ્યાએ ફરી આવી પરંતુ રાજકુંવરનો ક્યાંય પણ પત્તો લાગતો નથી. હઝરત ઇમામ મૌલા મુર્તઝા અલીએ ફરમાવ્યું કે દરિયામાં અમુક જગ્યાએ એક પથ્થર છે, તેના નીચે રાજકુંવરના શરીરની એક આંગળી દટાયેલી પડી છે, તે લઈ આવ. મૌલાનો આ હુકમ સાંભળતા તરત જ તે માછલી બતાવેલે ઠેકાણે ગઈ અને આંગળી શોધી મૌલાની હઝુરમાં લઈ આવી. જ્યારે રાજકુંવરની આંગળી મોલાની હજુરમાં માછલી લઈને આવી ત્યારે મોલા મુર્તઝાલીએ તે આંગળી જમીન ઉપર રાખી તેના ઉપર ચાદર ઢાંકવા ફરમાવ્યું. જ્યારે તે આંગળી ઉપર ચાદર ઢાંકવામાં આવી ત્યારે હઝરત મોલા મુર્તઝાલીએ પોતાના મુખ મુબારકથી રાજકુંવરનું નામ લઈ કુંવરને અવાજ આપ્યો અને તુરત જ રાજકુંવર આળસ મેળવીને બેઠો થયો. મોલાના દીદાર કરીને મોલાના ચરણે ઢળી પડ્યો અને અરજ કરી કે મોલા, હું મારા સાથીઓ વગર જીવી શકીશ નહીં, આપ કૃપા કરી મારા સાથીઓને પણ મારી પાસે બોલાવી આપો. એજે કૃપા કરીને દુઃખ દારિદ્ર ટાળો સ્વામી મારા મહાવ મુકંદ મુરારી યાશા, તુજ ત્રુઠે નવ નંદ જ પામું શાહ, જો હોવે નજર તમારી. જેની તસ્બી ઇમામ કબૂલ કરે છે, જેના પર જમાનાના ઇમામ રાજી થાય છે, જેની હૃદયપૂર્વકની અરજ વિનંતી સ્વીકારાય છે, તે જો સ્વર્ગના તમામ સુખ માંગી લે તો પણ એ પણ તેને પળવાળમાં મળી જાય છે. કુંવરની અરદાસ કબૂલ થઈ અને રહેમતના બાદશાહ ઇમામ હઝરત મોલા મુર્તઝા અલી રાજકુંવરના સગળા સાથીઓના નામ લઈ લઈને બોલાવતા ગયા. તુરત જ એક પછી એક લબ્બેક લબ્બેક યા મોલા કરતા જીવંત થવા લાગ્યા અને અદબથી મોલાની સામે ઊભા રહેતા ગયા અને પ્રજાના આનંદનો કોઈ પાર ન રહ્યો. સર્વત્ર અવાજ ઉઠ્યો, યા અલી મદદ. યદુલ્લાહ. ઇમામે અવ્વલીન શેરે ખુદા માલિકે ઝુલ્ફિકાર શાહે મરદા શેરે યઝદા હઝરત મોલા મુર્તઝા અલી અલૈહિસ્સલામની વસલામની જાતે પાક દ્વારા કાયનાતને બેસુમાર નિયામતો પ્રાપ્ત થઈ છે અને આ કારણે આપને મૌલાએ કાયનાત તરીકે ઓળખવામાં આવે છે. આખી કાયનાત મહાન અલ્લાહની છે અને હઝરત મૌલા અલી કાયનાતના મૌલા છે. અલ્લાહ અને હઝરત અલી વચ્ચેની એક વાક્યતા, એક રૂપતા અને એક્યતાને આથી વધુ સારી રીતે સમજાવી ન શકાય. હઝરત અલીના હસ્ત મુબારકને યદુલ્લાહ એટલે અલ્લાહનો હાથ કહેવામાં આવે છે. આ યદુલ્લાહને મહેરાજમાં નિહાળનારા હુઝુરે સરવરે કાયનાત પૈગંબર હઝરત મોહમ્મદ હતા અને એ હાથ પર બયત લેવી એટલે ખુદા સાથે બયત કરી એમ કલામે મજીદમાં કહેવામાં આવ્યું છે. અલીનો હાથ યદુલ્લાહ જેના મસ્તકે મુકાય છે તે દીન અને દુનિયામાં ન્યાલ બની જાય છે. તેના તમામ સંકટો, સઘળી યાતનાઓ, મુસીબતો અને આપત્તિઓનો નાશ એ યદુલ્લાહ દ્વારા થાય છે અને તમામ નિયામતોની પ્રાપ્તિ પણ યદુલ્લાહ મારફત જ થતી રહી છે. મૌલાના મુશ્કિલ કુશાએ અનેકોના દુઃખ દરિદ્રો ટાળ્યા છે અને અનેકોને પાર વગરની નિયામતોની નવાજેશ કરી છે. યદુલ્લાહની આવી અનેકાનેક કરામતો પૈકીની એક કરામત અહીં ભક્તિભાવ સાથે પેશ કરવામાં આવે છે. એક દરિદ્રનું દારિદ્ર કેમ ટળ્યું, એક વખતનો ફકીર માલામાલ કેમ બની ગયો અને માલામાલ બની ગયા પછી તેણે શું જોયું અને અનુભવ્યું તેની આ કથા છે. એક માણસ હતો, ખૂબ જ ગરીબ અને ઘણો જ કંગાળ. સવારના ઉઠે અને તેને પેટભર જમવાના સાંસા પડે, ખાવાના અન્ન ન મળે, પહેરવા વસ્ત્ર ન મળે, અંગ પર ફાટ્યા તૂટ્યા નામના કપડાં પહેરી કદીક કંઈ મળે તો ખાઈને અને કદીક ન મળે તો ભૂખ્યા પેટે સૂઈ જઈને તે જીવનના દિવસો પસાર કરી રહ્યો હતો. પરંતુ આવા દોહેલા દિવસો કેટલા સમય પસાર કરી શકાય? એ માણસ જીવનથી તંગ આવી ગયા. પોતાના આવા કંગાળ જીવન પર તેને તિરસ્કાર આવી ગયો. તેને થયું કે આવા જીવન કરતાં તો મોત બહેતર છે. પરંતુ તેના નસીબમાં યદુલ્લાહની નિયામતો પ્રાપ્ત કરવાનું લખાયેલું હતું. બહુલા મુશ્કિલ કુશાની નિયામતો નવાજેશો તેના પર થવાનું નિર્માયું હતું. તેથી એક દિવસ તેને કાબા શરીફમાં જઈને બંદગી કરવાનો વિચાર સૂજી આવ્યો. વિચાર આવતા જ તે કાબા શરીફ ખાતે પહોંચી ગયો. પોતાના દુઃખદ દારિદ્ર દૂર થાય તે માટે બંદગી કરવા લાગ્યો. સતત બે દિવસ સુધી તે બંદગી કરતો રહ્યો અને જ્યારે ત્રીજો દિવસ ઉગ્યો ત્યારે મઝહરુલ અજાયબ મૌલા અલીનો મોજીઝો તેના જોવામાં આવ્યો. ત્રીજા દિવસે તેણે મૌલા અલીનું બરકત વંતું નામ લઈને બંદગી શરૂ કરી અને એકાએક કાબા શરીફની દિવાલમાંથી એક મુબારક હાથ બહાર આવ્યો. એ હાથ નૂરના તેજથી જગારા મારતો હતો. પેલો માણસ હૈરતથી આ જોઈ રહ્યો હતો. એવામાં તેને અવાજ સંભળાયો, એ શખ્સ, આ હાથ મુબારકના નીચે તારી ચાદર પાથર. પેલો માણસ તો ઉઠ્યો અને એ નૂરાની તેજથી જગારા મારતા હાથ મુબારકના નીચે પોતાની ચાદર પાથરી દીધી. આ પછી તો જાણે આકાશમાંથી અનરાધાર મેઘ વરસતો હોય તેમ તેની ચાદરમાં કિંમતી હીરા માણેક અને મોતીઓ વરસવા લાગ્યા. ફાટી આંખે એ માણસ આ જોઈ રહ્યો. પળ પહેલાં તે કમનસીબ કંગાળ હતો, અને પણ પછી તે ધનાઢ્ય અને સુખી બની ગયો. ભોલા મુશ્કિલ કુશાના નામની બરકતથી તેનું દરિદ્ર દૂર થઈ ગયું. એ માણસે શુક્રાના અદા કર્યા અને રત્નો મોતીની પોટલી બાંધીને હરખાતો હરખાતો પોતાને ઘેર ચાલ્યો ગયો. ઘેર ગયા પછી તેને વિચાર આવ્યો કે મારું દરિદ્ર મૌલા અલીની બરકતથી દૂર થયું છે, તેથી મારે આપ નામદારની હુઝુરમાં મને મળેલ માલમાંથી કંઈક પેશ કરવું જોઈએ. એ હાથ કોનો હતો તેની એ શખ્સને સહેજ પણ ખબર ન હતી. તે એમ જ માનતો હતો કે મૌલા અલીનું નામ લેતા ખુદા તેના પર રાજી થયા છે અને તેને ન્યામતો બક્ષી છે. તેમ માનતો હતો કે મૌલા અલી દરવેશ છે, આપના પાસે માલ દોલત કંઈ નથી, તેથી હું તેમને થોડા રત્નો આપી આવું. પામર બુદ્ધિનો એમ ઇન્સાન આવો વિચાર કરી પોતાને મળેલ રત્નોમાંથી 5 રત્નો કાઢી મૌલા અલીના ઘેર ગયો. પરંતુ મુશ્કિલ ખુશા એ વખતે મસ્જિદમાં બિરાજતા હતા, તેથી તે માણસ મસ્જિદમાં ગયો અને મૌલા અલીના સામે જોયું તો વળી એક બીજો મોજીજો તેનો જોવામાં આવ્યો. મસ્જિદમાં તે જ્યાં પણ જોતો ત્યાં તેને મૌલા અલી દેખાતા. તેણે ઉત્તર તરફ જોયું તો ત્યાં પણ મૌલા મુશ્કિલ ખુશાના દીદાર થયા. પૂર્વ તરફ નજર કરી તો ત્યાં પણ મહરુલ સાહેબના જ દીદાર થયા. દક્ષિણમાં પણ ઇમામે અવ્વલીન દેખાયા અને પશ્ચિમમાં પણ આપના સિવાય કશું નજરે ન પડ્યું. આ કરામત જોઈ એ શખ્સ મૂંઝવણમાં પડી ગયો. તે મસ્જિદમાં બંદગીમાં બેસી ગયો અને ખુદાને અરજ કરી, ઓ અલ્લાહ, મને તેના સુધી પહોંચાડ જેથી મારા મહેરબાનને માટે આ ભેટ લાવ્યો છું, અને મને તેના સુધી પહોંચાડ જેથી મારી મુરાદ પૂરી થાય. તેની આ દુઆ કબૂલ થઈ અને મૌલા અલી અલીસ્લામ તેના પાસે આવી ઊભા રહ્યા. તે માણસ અતિશય અદબથી આપના કદમોમાં ઝૂકી પડ્યો. મૌલાએ તેને દુઆશીષ ફરમાવ્યું, તને કાબા શરીફમાંથી જે હાથ દ્વારા કિંમતી રત્નો મળ્યા છે તેમાંથી અમને આપવા માટે જે 5 રત્નો તું લઈ આવ્યો છે તે ક્યાં છે? એક પછી એક આશ્ચર્યજનક બનાવો બની રહ્યા હતા. એ માણસ મૌલા માટે 5 રત્નો લાવ્યો હતો તે અલ્લાહ અને તેના સિવાય કોઈ નહોતું જાણતું. તો પછી શેરે ખુદાને આની ક્યાંથી ખબર પડી? આશ્ચર્યમાં ગરકાવ બનેલા આ માણસે 5 રત્નો કાઢી ઇમામ સાહેબના કદમોમાં પેશ કર્યા. રત્નો જોઈ મૌલાએ માણસને પૂછ્યું, કાબા શરીફમાં તને આ રત્નો કોણે આપ્યા એ તું જાણે છે? પહેલા માણસે કહ્યું, આપના વસીલાની બરકતથી મને એક નુરાની હાથ દ્વારા આ રત્નો મળ્યા છે. ત્યારે મૌલાએ ફરમાવ્યું, જો એ હાથ ફરી તારા જોવામાં આવે તો તું તેને ઓળખી શકે? પહેલા માણસે કહ્યું, મૌલા, એ હાથને ફરી જવા માટે હું તલસી રહ્યો છું. જો તે ફરી મારા જોવામાં આવે તો હું તરત તેને ઓળખી કાઢીશ. તરત મૌલાએ પોતાનો હાથ મુબારક પેલા માણસને બતાવતા તે ભાન ભૂલો બની ગયો. કાબા શરીફની દિવાલમાંથી જે મુબારક હાથ બહાર આવ્યો હતો અને જેણે એ માણસની ચાદરને હીરા માણેક અને મોતીથી ભરી દીધી હતી તે જ એ હાથ હતો. દુરાની તેજથી જગારા મારતો એ હાથ જદુલ્લાહ જોઈ એ શખ્સ મૌલાના કદમોમાં ઢળી પડ્યો અને બોલ્યો, મારા આકા, મને માફ કરો, હું આપની કુદરતને શક્યો નથી, હું પામર ઇન્સાન છું. મેં આપને મુફલીસ સમજવાની ભૂલ કરી હતી, પરંતુ આપ તો મૌલા એ કાયનાત છો, આખા જગતના મૌલા છો. સુનકર એ બાત હાથખો દિખલાયા શાને, અહમદ કે ભાઈ જાનશીન શરિયત પનાને, જોઝે બતુલ ચરખે ઇમામત કે માહને, હમ વસ્ત કિર્દેગાર હકીકી ઇલાને, યે હાથ દેખ શાહ કા ફરામોશ હો ગયા, ગશખા જમી પર ગીર પડા બેહોશ હો ગયા. એ નુરાની હાથ જોઈ એ માણસ બેહોશ બની ગયો અને ભાનમાં આવતા પોતાની ભૂલ માટે પસ્તાવો કરી રડવા લાગ્યો. આખી ખલકને પ્યાર કરનાર એ પ્યારા મૌલાએ પેલા માણસને ઊભો કર્યો અને તેને ઘણા ઘણા દુઆ આશીષો ફરમાવ્યા. ઇસ આલમે નાસુત કા ખલાક અલી હૈ, ખાલક કી તરહ ખલક કા રઝાક અલી હૈ. યદુલ્લાની આવી ન્યામત છે, એ હાથ જેના મસ્તકે રખાય છે તેના જન્મોજન્મના પાપ નાશ પામે છે. એ હાથ જેની પીઠ પર ફરે છે તેના તમામ દુઃખો નાશ પામે છે. મૌલા અલીના મુબારક હાથની બરકત, મૌલા અલીની ગાદીએ બિરાજતા જમાનાના ઇમામની મુબારક હાથની બરકત આવી બુલંદ છે. તેમાં જન્મોજન્મના દુઃખો દૂર કરવાની શક્તિ છે, સઘળા પાપોને બાળી નાખવાની તાકાત છે. દેવને કાળ નહીં, નિંદ્રા નહીં. હઝરત ઇમામ સુલતાન મહમ્મદ શાહની ઇમામત કાળમાં એક વખત આપ નામદાર ટ્રેન મારફત મુંબઈથી દિલ્હી જઈ રહ્યા હતા. દરમિયાન મધરાતના સમયે સ્ટેશન આવ્યું. દિલ્હીનો પ્રોગ્રામ રાજદ્વારી કારણસર હોઈને રસ્તામાં આવતા સ્ટેશનોએ જમાતને દીદાર આપવા માટેનો વિધિસરનો પ્રોગ્રામ ગોઠવાયેલ ન હતો. પરંતુ ઉઠતા ખબર કોઈ કોઈ સ્થળે પહોંચી ગયા હતા કે મૌલા અમુક તારીખે મુંબઈથી દિલ્હી પધરામણી ફરમાવી રહ્યા છે. ખાસ કરીને સુરતની ગુપ્તી જમાતને આ સમાચાર મળી ગયા અને એકે બીજાને અને બીજાએ ત્રીજાને ખબર પહોંચાડી દીધા કે મૌલા મુંબઈથી ટ્રેન મારફત દિલ્હી પધારી રહ્યા છે. સમાચાર મળતાની સાથે જ ગુપ્તી જમાત એક જગ્યાએ એકઠી થઈ અને દીદાર કરવા માટે સ્ટેશને જવાનો નિર્ણય લીધો. અંદરોઅંદર વાટાઘાટો તો ચાલી કે દીદારનો પ્રોગ્રામ નથી, વળી રાતના 12 પછીનો સમય છે તો દીદાર કેમ મળી શકે. આવા ઘણા પ્રશ્નો અંદરોઅંદર થયા તો ખરા, પરંતુ તે આશક જમાતે એવો ઠરાવ કર્યો કે સ્ટેશને જવું તો ખરું, મૌલાના દીદાર નહીં થાય તો મૌલાના સલૂનનો તો દીદાર થશે, એમ થશે તો પણ આપણે ભાગ્યશાળી કહેવાશું. આવા નિર્ણય બાદ બધાઓ ટાઈમસર સ્ટેશન પર પહોંચી ગયા અને એક ખુશી પણ બાજુમાં રાખી દીધી કે કદાચ કોઈના નસીબે મૌલા સલૂનમાંથી બહાર પધારે તો ખુરશી પર બિરાજમાન થાય. બરાબર રાતના 1:15 વાગે ફ્રન્ટિયર મેલ સુરતના સ્ટેશન પર આવ્યો અને જ્યાં આગળ ગુપ્તી જમાતના ભાઈઓ બહેનો બેઠેલા હતા તેના સામે જ બરાબર સલૂન આવીને ઊભો રહ્યો. ડબ્બામાં લાઇટ બળતી ન હતી એટલે સહેજે સમજી શકાય તેમ હતું કે મૌલા આરામ ફરમાવી રહ્યા છે. રિવાજ મુજબ હઝૂરી પૈકીના 2 ઓફિસરો સલૂનની બહાર આવીને ઊભા રહ્યા. તે એમ 2માં એક હતા હઝૂર કામડિયા હાજીભાઈ નઝરઅલી જામનગરવાળા. કામડિયા હાજીની નજર સામે બેઠેલી જમાત તરફ ગઈ કારણ કે ત્યાં લાઇટ ઝળહળતી હતી. બહારની લાઇટ સાથે અંદરની લાઇટો પણ ઝગારા મારી રહી હતી એટલે બંને લાઇટો ભેગી થતાં પ્રકાશ કોઈ જુદી જ જાતનો દેખાતો હતો. જેવી કામડિયા હાજીની નજર જમાત તરફ ગઈ કે જમાત પૈકીના એક ભાઈ કે જેઓનું નામ હરકિશનદાસભાઈ ઉર્ફે હસનલીભાઈ હતું, તેઓ કામડિયા હાજી તરફ આવ્યા ત્યારે કામડિયા સાહેબે કહ્યું કે દીદારનો પ્રોગ્રામ નથી છતાં જમાત કેમ આવી છે. જવાબ અપાણો કે બની શકે તો મૌલાને અરજ કરો કે ગુપ્તી જમાત દીદાર માટે આવી છે તો મહેરબાનીની રાહે દીદારની નવાજેશ ફરમાવો તો જમાત રાજી થાય. આ વખતે કામડિયા હાજીભાઈએ કહ્યું કે તમો જાણતા નથી કે રાતના લગભગ 1:30 થયો છે અને અત્યારે મૌલા આરામમાં છે તો મારે કેવી રીતે અરજ કરવી. આ વખતે હરકિશનદાસ ઉર્ફે હસનલીભાઈએ કામડિયા સાહેબને કહ્યું કે આપ શું બોલ્યા તે ફરીવાર બોલો તો મહેરબાની. ત્યારે કામડિયા સાહેબે કીધું કે જે અત્યારે સાહેબ આરામમાં છે માટે દીદાર થઈ શકે નહીં. આ શબ્દો સાંભળતા જ તે ગુપ્તીભાઈનો વિલ પાવર ઉછળી આવ્યો અને તુરંત જ પ્લેટફોર્મ ઉપર નીચે મુજબનો જ્ઞાનનો પાઠ લલકારી દીધો. હજી આકાશ દેવનું મસ્તક છે અને પાતાળ દેવના પાયરે, દેવને કાળ નહીં નિંદ્રા નહીં મહારૂપી રાહે દેવને ધ્યાયે. હજી જ્ઞાન બોલી રહ્યા બાદ તે ભાઈ જોશમાં આવીને બોલવા માંડ્યા કે કામાડિયા સાહેબ એ ધણી છે જેને પીરે જ્ઞાનમાં દેવ તરીકે વર્ણવેલ છે તો તે તો દેવ આરામમાં છે, એમ કહો છો તે માનવા અમો તૈયાર નથી કારણ કે પીરોએ જ્ઞાનમાં કહ્યું છે તે હમણાં હું બોલી ગયો. આટલી વાત થતાંમાં તો મોલાએ સલૂનની બારી ખોલી અને બુલંદ અવાજે ફરમાવ્યું કે કામાડિયા હજી ક્યા બાત હૈ. ત્યારે કામાડિયા સાહેબે હાથ જોડી અરજ કરી કે મૌલા સુરતની ગુપ્તી જમાત દીદાર માટે આવેલી છે. મૌલાએ ફરમાવ્યું કે હમ નીચે આતા હૈ. આમ ફરમાવી મૌલા નાઇટ ડ્રેસમાં નીચે પધાર્યા. આ વખત ઠંડી હોવાથી મૌલાએ રૂથી ભરેલા કપડાંનો જબ્બો પગ સુધી પહેરેલો હતો જેનો દેખાવ બહુ જ આકર્ષક લાગતો હતો. જેણે આ સીન જોયો છે તે પૈકીના જેવો અત્યારે હયાત છે તેવો આજે પણ તે સીનને યાદ કરી રસના ઘૂંટડા ઉતારે છે. મૌલા ખુશી પર બિરાજમાન થયા અને દીદારનો લાહવો લેવડાવી ગુપ્તી જમાતને ઘણા દુઆ આશીષ ફરમાવ્યા. આટલું થતાં ટ્રેનનો ટાઈમ થઈ જતાં ગાર્ડની રિક્વેસ્ટથી મૌલા સલૂનમાં બિરાજમાન થયા અને ટ્રેન છુક છુક કરતી ચાલવા માંડી. જે ભાઈઓ તથા બહેનોએ આ મધરાતના દીદાર કર્યા છે અને તેજસ્વી ચહેરો ઝળહળતી લાઇટમાં જોયો છે તેઓ આજે પણ કહે છે કે તે રાત તો ફરીને આવવાની નથી જ. ફીરે જ્ઞાનમાં ફરમાવ્યું છે કે મધરાતે તે મુનિવરના મેળા, તો આ મુનિવરોએ મધરાતના મેળા કરી આનંદ લૂંટ્યો હતો તેનું તો વર્ણન થઈ શકે નહીં. પરંતુ પીરના જ્ઞાન મુજબ સખી કહેવા સરીકો નથી કે મારો સ્વામી રે, એ તો જોવા સરીકો છે કે અલખ અનામી રે. તે જેણે જોયો તે બોલી શકતા નથી અને બોલે છે તે જોઈ શકતા નથી. ગુંગે સ્વપ્ન પાયા કે સમજ પસ્તાય. ખેર મૌલા દરેક ઇસ્માઈલી ભાઈઓ બહેનોને આવા અનેરા લહાવાઓ આપે એવી પ્રાર્થના કરી આ પ્રસંગને પૂરો કરતા એક ખાસ યાદી આપવાની કે કે સુરતના સ્ટેશન પર જ્ઞાનનો પાઠ હરકિશનદાસ કરીને એક ગુપ્તીભાઈ બોલ્યા, તે હરકિશનદાસભાઈ બીજા કોઈ નહીં પરંતુ જેણે આ પુસ્તક અર્પણ કર્યું છે અને જેણે પોતાની આખી જિંદગી ઇમામની ખિદમતમાં પૂરી કરી છે, તે ધર્મવીર ફિદાઈ ચીફ વઝીર કામડિયા કાસમલીભાઈ ઝવેરીના પૂજ્ય પિતાશ્રી થતા હતા. આ ઉપરથી વાંચનારને સાંભળનારને ખ્યાલ આવશે કે ચીફ વઝીરની જીવન ધર્મમાં જે જે ઉલ્લેખો કરવામાં આવ્યા છે અને મોલાએ વખતો વખત તાલિકાઓ દ્વારા જે નવાજેશો ફરમાવી છે, તે દુઆશીષ મેળવનારના પૂર્વજો પણ એટલું આત્મિક બળ ધરાવતા હતા તેનો ખ્યાલ ઉપરનો પ્રસંગ બરાબર ધ્યાનથી વાંચવાથી સહેજે આવી જશે. દૂર દેશથી આવ્યો વણજારો. સંવંત 1950 એટલે સને 1894માં હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કાઠિયાવાડ ખાતે મંઝેવડી ગામમાં પધરામણી કરી હતી. આ વખતે લગભગ 50,000 ઇસ્માઇલીઓ દીદાર માટે મંઝેવડીમાં એકઠા થયા હતા. આટલા બધા માણસો મંઝેવડી જેવા નાના ગામમાં સમાય નહીં, જેથી નદીની કાંઠે રાવટીઓ બાંધવામાં આવી હતી અને ખુદ હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ માટે પણ ઉતારા વગેરેની સગવડ નદીના કાંઠે ઉંચાણવાળા ભાગમાં કરવામાં આવી હતી. તે સાલમાં વરસાદ ઘણો આવેલો હોવાથી નદીમાં પાણીનો પ્રવાહ પણ જોરદાર વહેતો હતો. નદીના બંને કાંઠે રાવટીઓ નખાયા ઉપરાંત વેપારીની દુકાનો પણ નખાઈ ગઈ હતી. હુંડી પત્રી લખનારા શરાફો પણ હાજર રહ્યા હતા. એકંદરે ઇસ્માઇલી નગર વસી ગયું હતું અને બાઈઓ ગીતમાં હર્ષગેલી બની જઈ ગાતી હતી કે આ કાંઠે ગંગાવાલા, ઓલે કાંઠે જમના, વચમાં ગોકળ્યું ગામ છે વાલા. આ એ મેળામાં ગુજરાત તરફના ગુપ્તી ભાઈઓ, વાણિયો, પાટીદારો વગેરે પણ આવ્યા. એક દિવસ એક ભાઈના તંબુમાં કેટલાક ભાઈઓ બેસીને જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. દરમિયાન એક બુઝર્ગ ગુપ્તીભાઈ પોતાના યંગ છોકરાને સાથે લઈને તે તંબુમાં દાખલ થયા. બુઝર્ગે ધોતિયું તથા લાંબુ અંગરખું તથા સુરતી પાઘડી પહેરેલી હતી. અંદર દાખલ થતાની સાથે જ તેઓ બુલંદ અવાજે યાલી મદદ બોલ્યા. તુરત જ સામેથી જવાબ મળ્યો કે મોલાલી મદદ. આવનાર બુઝર્ગના હાથમાં એક હેન્ડબેગ સિવાય બીજું કંઈ પણ ન હતું. અંદર દાખલ થયા બાદ અરસપરસ કુશળ સમાચાર પૂછાયા બાદ આવનાર બુઝર્ગને પૂછવામાં આવ્યું કે શેનો બિઝનેસ કરો છો? જવાબ મળ્યો કે હીરા માણેકનો બિઝનેસ કરવા આવ્યા છીએ, જો થોડો ઘણો વેપાર કરાવો તો સેમ્પલ બતાવું. ત્યારે તંબુમાં બેસનારાઓએ કહ્યું કે જરૂર જરૂર, તમારા જેવા શેઠિયાઓને જરૂર વેપાર કરાવશું, પણ માલ અમોને પસંદ પડવો જોઈએ, તો તમે તમારી પેટી ખોલો અને માલ બતાવો. આટલી વાતચીત બાદ તે આવનાર શખ્સે પોતાની પાસેની હેન્ડબેગ ન ખોલતા હૃદયરૂપી પેટી ખોલીને એક ઊંચા પ્રકારનું ઝવેરાત અંદરથી કાઢી હાજરીનો સામે રાખ્યું. તે ઝવેરાતનો ઝળહળાટ નીચે મુજબ હતો. એજી દૂર દેશથી આવ્યો વણઝારો, શામિલ સોદા કીજીએ જી, માણક લઈને વણઝારો આવ્યો, માણક તીસ ચૂણી લીજીએ જી, માણક છોડી જે કાચ વણજન, તીન સાણ વણજન કીજીએ જી. ઉપર પ્રમાણે જ્ઞાનનો પાઠ બોલી તુરત જ વાયત શરૂ કરી દીધી અને તેમાં વણઝારો કોણ, માણક કોને કહેવાય, માણક ખરીદનાર કોણ વગેરે વસ્તુ ઉપર અસરકારક વિવેચન કર્યું. ત્યારબાદ પોતે પોતાની ઓળખ અને પોતે ઇસ્માઇલી કેવી રીતે થયા, કેવી કેવી તકલીફો થઈ વગેરે વિગત વિસ્તારીને રજૂ કરતા સાંભળનારા ઉપર બહુ જ અસર થઈ. આ પધરામણી વખતે હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહની ઉંમર 70 વર્ષની હતી. જે નદીને કાંઠે તંબુઓ નખાયા હતા તે બહુ જ પહોળી હતી અને તેમાં પાણી પણ ઘણું હતું, જેથી તેના પર પુલ બાંધવાની જરૂરત જણાતા ઇસ્માઇલી ફિદાઓએ ફક્ત 24 કલાકની અંદર પુલ તૈયાર કરી દીધો. આનું નામ સાચી ફિદાગીરી અને આનું નામ હૃદયનો ઇશ્ક. આ પધરામણી દરમિયાન એક વખત હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે જે તરફ જમાતોની વાવટીઓ હતી તે તરફ ખાસ ફરવા માટે રાતના ટાઈમે નીકળ્યા. આ વખતે બાઈઓ ગીત ગાઈ રહી હતી. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ત્યાં જઈ ઊભા રહ્યા અને ગીતો સાંભળવા લાગ્યા. આ વખતે બાઈઓ જે ગીત ગાઈ રહી હતી તેમાંની એક લીટી નીચે મુજબ છે. હારે સર ભોળા સુલતાન શાહ ભોળા, હારે એની પાસે જમાતોના ટોળા, હારે સર ભોળા. આ વખતે હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે પોતાની બાજુમાં ઉભેલા કામડિયા હાજીભાઈ નઝરઅલીને પૂછ્યું કે એ ભાઈ લોક ક્યાં બોલતી હે? જવાબમાં કામડિયા સાહેબે અરજ કરી કે વો લોક બોલતે હે કે સુલતાન શાહ તું ભોળો છે. ત્યારે હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે પૂછ્યું કે ભોળા કા મતલબ ક્યાં હોતા હે? ત્યારે તેનો મતલબ કામડિયા હાજીએ સમજાવ્યો. ત્યારે હઝરત સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું, હમ તો ભોળા નહીં હે. ત્યારે કામડિયા હાજીએ કહ્યું કે યા મોલા, તારા જેવો ભોળો બીજો કોણ હોય? તું તારા મુરીદો પાસેથી એક ગણું લે છે અને અનેક ગણું આપે છે. તારા જેવો આપનાર દુનિયામાં બીજો કોઈ નથી. આ સાંભળી સુલતાન મોહમ્મદ શાહ ખૂબ ખૂબ હસ્યા અને ફરમાવ્યું કે એક ગણું લઈને અનેક ગણું આપવું એ અમારા ઘરનો અનાદિકાળનો રિવાજ છે. કાદવમાં જન્મ પામવો એ અકસ્માત છે, પરંતુ તેમાંથી કમળ બનવું એમાં ખૂબ ખરી ખૂબી છે. ફૂલને સંબોધીને કહેવામાં આવ્યું કે પ્યારા ફૂલ, તું તો સાંજ પહેલાં ખરી જશે. ત્યારે અંતરના આનંદથી સ્મિત કરતું હોય એમ ફૂલ બોલ્યું, ખરી તો જઈશ, પરંતુ જીવનની સુગંધ ફેલાવીને પછી ખરી જઈશ. ઈશ્વરની ઘંટી બહુ ધીમેથી દળે છે, પણ જે કાંઈ દળે છે તે ખૂબ ઝીણવટથી દળે છે.